સજાનંદ સ્વામી મહારાજની જય. તારીખ 7/3/2015. વચનામૃત ગઢડા અંત્ય 17 ભરતજીના આખ્યાનનું.
સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1884ના શ્રાવણ સુધી છઠને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને કંઠને વિશે પુષ્પનો હાર પહેર્યો હતો ને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે શ્રીમદ ભાગવતમાં જેવું ભરતજીનું આખ્યાન ચમત્કારી છે તેવી તો કોઈ કથા ચમત્કારી નથી. કેમ છે, ભરતજી તો ઋષભદેવ ભગવાનના પુત્ર હતા ને ભગવાનને અર્થે સમગ્ર પૃથ્વીનું રાજ્ય ત્યાગ કરીને વનમાં ગયા હતા અને ત્યાં ભગવાનનું ભજન કરતા થકા મૃગલીના બચ્ચાને વિશે પોતાને હેત થયું ત્યારે તે મૃગને આકારે પોતાના મનની વૃત્તિ થઈ ગઈ. પછી એવા મોટા હતા તો પણ તે પાપે કરીને મૃગનો અવતાર આવ્યો, માટે અનંત પ્રકારના પાપ છે. પણ તે સર્વ પાપ થકી ભગવાનના ભક્તને ભગવાન વિના બીજે ઠેકાણે જે હેત કરવું તે અતિ મોટું પાપ છે. માટે જે સમજ્યું હોય ને તે જો એ ભરતજીની વાત વિચારે તો અંતરમાં અતિ બીક લાગે છે, રખે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય એવી રીતની અતિશય બીક લાગે. અને ભરતજી જ્યારે મૃગના દેહનો ત્યાગ કરીને બ્રાહ્મણને ઘેર અવતર્યા ત્યારે ભગવાન વિના બીજે ઠેકાણે હેત થઈ જાય તેની બીકે કરીને સંસારના વ્યવહારમાં ચિત્ત દીધું જ નહીં ને જાણીને ગાંડાની પેઠે વર્ત્યા અને જે પ્રકારે ભગવાનમાં અખંડ વૃત્તિ રહે તેમ જ રહેતા હવા. એટલી વાત કરીને શ્રીજી મહારાજ ઠાકોરજીની આરતી થઈ ત્યાં પધાર્યા. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા અંત્યનું 17મું જે તે થયું.
સ્વામીની વાતુ પ્રકરણ 9 સર્વદેશી સમજણ.
વાત 174. સ્વામિનારાયણ રે, સ્વામીએ વાત કરી જે સંવત 1918 ના સાડવદી એકાદશી ને દિવસે સ્વામીએ વાત કરી, જે જગતમાં જેટલા આચાર્ય અને ગુરુ કહેવાય છે તેના નાક સ્ત્રીએ કાપ્યા છે ને મહારાજને તો સ્ત્રીને દેખીને ઉલટી થતી. ઝીણાભાઈએ મહારાજને કહ્યું, જે અમારે ઘેર પધારો. ત્યારે મહારાજે કહ્યું, જે હમણાં અવાય તેમ નથી, ક્યારેક જોગ હશે ત્યારે આવીશું એમ ના પાડી. પછી મુક્તાન સ્વામી પાસે ઝીણાભાઈએ કહ્યું કે મારે ઘરે મહારાજ ન પધારે ત્યારે મારે સંસારમાં રહેવાનું શું કામ, અને દાદા ખાચરને ઘેર મહારાજ હંમેશ રહે તે દાદા ખાચર ભગવાનનો ભક્ત અને અમે નહીં. પછી મુક્તાન સ્વામીએ મહારાજને કહ્યું, જે આજે ઝીણોભાઈ બહુ દિલગીર થયા ને કહે, જે મહારાજ અમારે ઘેર પધાર્યા નહીં ત્યારે અમારે ઘરમાં રહ્યાનું કામ શું, દાદો ખાચર ભગવાનના ભક્ત ને અમે નહીં. એ સાંભળીને મહારાજ બોલ્યા, જે મુંજાઈને રીસે કરીને જે પ્રેમ કરે તે પ્રેમ અંતે નભવાનો નહીં, રીસવાળાની ભક્તિ અને પ્રેમ અંતે ખોટા થઈ જાય છે, અને જેને શોક કરવાનો સ્વભાવ છે તેને અંતે જરૂર કાંઈક ભૂંડું થયા વિના રહે નહીં એમ લોયામાં મહારાજે કહ્યું. પછી ઝીણાભાઈનો એવો આગ્રહ જોઈ મહારાજ પંચાળે પધાર્યા ને ઉતાસણીનો મહોત્સવ કર્યો ને સૌને રજા આપી. પછી ઝીણાભાઈની ભક્તપણાની પરીક્ષા કરવા સારું મહારાજ દરબારમાં કંઈક મસ્કરી જેવું બોલ્યા. ત્યારે ઝીણાભાઈ કહે, મહારાજ અમારે ગરાસિયામાં એમ બોલાય નહીં, જેમ તેમ બોલવું એ તો કાઠિયુમાં દાદા ખાચરને ઘેર પોસાય, અહીં એમ ન થાય. પછી મહારાજ કહે, એમ અમે ભૂલી ગયા, હવે અમે નહીં બોલીએ. તેમાં મહારાજે એમ દેખાડ્યું, જે ઝીણાભાઈને ગરાસિયાની જાતનું અભિમાન છે ને દાદા ખાચરને જાતિ અભિમાન નથી. દાદો ખાચર ભગવાનને સર્વ પ્રકારે નિર્દોષ સમજે છે ને ઝીણાભાઈને મનુષ્ય ભાવ આવ્યો, એમ ઝીણાભાઈમાં અને દાદા ખાચરમાં આટલો ફેર, દાદા ખાચરને સંશય નહીં અને ઝીણાભાઈને સંશય થયો. પછી રાત્રે એ ઢોલ ત્રાસા વાગતા સાંભળી મહારાજે પૂછ્યું, આ શું થાય છે, ત્યારે હરિજન કહે એ ગામમાં વિવાહ છે, તેના વરઘોડા ચડ્યા છે. એટલે મહારાજ હરિજનને કહે એ અમે એમાં સમજ્યા નહીં. ત્યારે હરિજન કહે વર કન્યા પરણે ત્યારે વરને ઘોડે બેસાડીને ગામમાં ફૂલેક ઉફેરવે, પછી વિવાહ થાય. ત્યારે મહારાજ કહે ઓ લાવો અમે લીધો નથી ને પરણ્યા નથી, માટે અમારે તો વરઘોડે ચડવું છે ને પરણવું છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામી કહે એ સગાઈ કર્યા વિના કેને પરણશો. એટલે મહારાજ કહે કરો સગાઈ, પણ જેવું તેવું હશે તો નહીં પરણવી, માટે જાતવંત રૂપાળું ને અમારી હેડીનું કરજો, પણ નાનું કે મોટું કરશો નહીં, ને આ વરઘોડો ભેળો અમારો વરઘોડો ચડાવો. પછી સૌ જાણે એ મહારાજ અમથા કહે છે, પણ મહારાજે તો વાત લીધી તે મૂકી નહીં, ને વારે વારે પૂછે જે કાં શું કર્યું. પછી માયારામ ભટ્ટ કહે હું તો વાંઢો છું, અને પર્વતભાઈ કહે એ મારે દીકરી નથી, હોત તો મહારાજને પરણાવત. પછી વિચાર કરતા આ ઝીણાભાઈની બેન અદીબા નજરમાં આવ્યા, એટલે અદીબા પાસે ગયા ને કહ્યું જે મહારાજે એ વરઘોડે ચડવાની ને પરણવાની લત લીધી છે, ને તમે તો મહારાજને પામવા સારું સાંખ્ય યોગ પાળો છો, તો મહારાજને પરણશો? ત્યારે અદીબા કહે હા બહુ સારું, મારા ક્યાંથી એવા ભાગ્ય હોય, મહારાજ મને વરે, હું તો રાજીથી કહું છું મારી હા છે, પણ ભાઈને પૂછો. પછી માયારામ ભટ્ટે એને પર્વતભાઈએ ઝીણાભાઈ પાસે જઈને વાત કરી જે મહારાજે પરણવાની રત લીધી છે, તે જો તમે કહો તો અદીબાને વેરે વિવાહ કરીએ. ત્યારે ઝીણોભાઈ કહે બાને પૂછો. ત્યારે તેમણે કહ્યું કે અદીબાને પૂછીને આવ્યા છીએ, તેમણે તો હા પાડી છે, પણ કહે ભાઈને પૂછો તેથી તમને પૂછવા આવ્યા છીએ. એ સાંભળી ઝીણાભાઈ ઊંડા ઉતરી ગયા, પણ હા કે ના કંઈ કહ્યું નહીં. ત્યારે માયારામ ભટ્ટ ને પર્વતભાઈ ઉઠીને મહારાજ પાસે ગયા ને કહ્યું કે આમ થયું. ત્યારે મહારાજ કહે જુઓ ક્યાં ઝીણોભાઈ અને ક્યાં દાદો ખાચર. વળી કહે જે અમે ભગત નહીં, પણ જુઓ ભક્ત ભક્તમાં કેટલો ફેર છે. અમે દાદા ખાચરને ત્યાં નિરંતર રહીએ છીએ, તેવા ભક્ત છે તો ત્યાં રહીએ છીએ, આવા હોય તો રેવાય નહીં. પછી મહારાજ કહે ઝીણાભાઈનું શું કામ છે, તેમની બેન જો હા પાડતા હોય તો તેમને અમારે મોઢે લાવો, ને જો તે હા પાડે તો અમે સાચું માનીએ. પછી અદીબાને તેડી આવ્યા ને કહે મહારાજ આ અદીબા આવ્યા. એટલે મહારાજે એમના સામું જોયું કે તરત જ મહારાજને ઉલટી થઈ ને કહે આ વિષ્ઠાનો ઢગલો ક્યાંથી લાવે, અહીંથી કાઢો એને ગંધાય છે. પછી અદીબા તો પાછા ગયા, પણ મહારાજને ઉલક બંધ થઈ નહીં, પેટમાં પાણી કે અન્ન કાંઈ રહે નહીં. પછી મહારાજને ખાટલે સુવાડ્યા પણ ઉલટી બંધ થાય નહીં. મૂળજી બ્રહ્મચારી ખાવાનું કે પીવાનું લાવે ત્યારે ઉલક થાય ને કહે જે આમાં સ્ત્રીની ગંધ આવે અહીંથી લઈ જાઓ. ત્યારે મૂળજી બ્રહ્મચારી કહે એ જે મહારાજ ઉપરવાસથી પાણી લઈ આવ્યો છે. ત્યારે મહારાજ કહે ઓલે ગામ પાણી ભરે છે તેની ગંધ આવે છે, એમ કરતા મંદવાડ વધી ગયું, તે ખાય નહીં ને પીવે પણ નહીં. પછી મહારાજ મુક્તાન સ્વામીને કહે જે અમે તો નહીં રહીએ. ત્યારે મુક્તાન સ્વામી મહારાજને હાથ જોડી કહે જે કોઈક બાવો હોય તેને પણ મઢ જાયગા કે ઠાકોર દ્વારો હોય છે, ને તમે તો સાક્ષાત પુરુષોત્તમ નારાયણ અહીં પધાર્યા તેનું કાંઈ નહીં. ત્યારે મહારાજે વિચાર્યું જે આ ઠીક કહે છે. પછી મહારાજ કહે સ્ત્રીની ગંધ ન હોય એવું અનાજ લાવો તો જમી. પછી સામે ગાવ બે ગાવ છેટે એક આત્મનિવેદી બ્રાહ્મણને તેની સ્ત્રીએ ઝેર દીધેલ, તેથી તેને સ્ત્રીનો અભાવ થયેલ, એટલે એ પોતાને હાથે ખેડી વાવી લણીને દાણો કાઢતા, પણ બાયુ પાસે કંઈ કામ કરાવતો નહીં, તેમ તે જાતનો સંસર્ગ પણ રાખતો નહીં. એની પાસે મૂળજી બ્રહ્મચારી ગયા અને કહે અમારા મહારાજને સ્ત્રીની ગંધ આવે છે, તે પેટમાં અનાજ કે પાણી કાંઈ રહેતું નથી, તમારે ત્યાં સ્ત્રીના સંસર્ગ વિનાનું અન્ન વાવડ્યું છે તે આપશો? ત્યારે તે કહે જે હા, એ રાણના હાથનું તો હું પણ ખાતો નથી. પછી બ્રહ્મચારીએ બે પાલી બાજરો આપ્યો, તે લઈ બ્રહ્મચારી ચાલી નીકળ્યા. ત્યારે બ્રાહ્મણને વિચાર થયો જે તે ક્યાં દળશે, પછી સાદ કરીને પાછા વળ્યા ને કહે રાણના હાથ અડ્યા છે તો ઘંટી કામમાં નહીં આવે, માટે અહીં દળતા જાઓ, ઘંટી ચોખ્ખી છે. બ્રહ્મચારી કહે સાચી વાત. એમ કહી બ્રહ્મચારીએ બાજરો દળ્યો ને ચાલવા માંડ્યું. ત્યારે બ્રાહ્મણ કહે રસ્તામાંથી અડાયા છાણા વીણતા જજો, તેના થાપેલા કામ નહીં આવે, ને તમારે હાથે વીરડો ગાળી પાણી ભરી જજો, પણ નદીનું પાણી લેશો નહીં, એ રીતે રાંધી જમાડશો તો ગંધ નહીં આવે. પછી બ્રહ્મચારીએ તેમ જ કર્યું ને રાંધીને મહારાજને જમાડ્યા, ત્યારે તે અન્ન મહારાજના પેટમાં રહ્યું. એટલે કહે આમાં સ્ત્રીની ગંધ નથી, આ ક્યાંથી લાવ્યા? પછી બ્રહ્મચારીએ બધી વાત કરી ત્યારે મહારાજ રાજી થયા ને કહે એવા ત્યાગી છે. પછી મહારાજ સાજા થયા ત્યારે મુક્તાન સ્વામીએ મહારાજને હાથ જોડીને કહ્યું છે તમે તો પુરુષોત્તમ છો ને આખા બ્રહ્માંડમાં અડધો અરડ ડોસ્યું છે, તે જો તમે એના હાથનું કંઈ ગ્રહણ નહીં કરો તો અરદ પડાડ્યું કલ્યાણ થશે. પછી મહારાજે એ ડોસીઓના હાથનું જમવા માંડ્યું. આ ચરિત્ર મહારાજે ઝીણાબાઈની કાચબ દેખાડવા પંચાળામાં કર્યું હતું. વાત 175. સ્વામિનારાયણ રે સ્વામીએ વાત કરી છે આંબા શેઠને પ્રેમનું અંગ ને સેવા કરવાનું અંગ, એ પણ ખરું. તે જ્યારે દર્શને આવે ત્યારે મહારાજને સાધુ સારું કંઈક ચીજ લેતા આવે, એવા પ્રેમી ભક્ત હતા. પણ એક વખત મહારાજને વાસુદેવ નારાયણના ઓરડેથી હેઠું ઉતરવું હતું ને અદીબા ઝેરના થડમાં હેઠે ઊભા હતા, તેમને ખભે હાથ મૂકીને મહારાજ હેઠે ઉતર્યા. તે આંબા શેઠે નજરો નજર દીઠું એટલે સંશય થયો જે આ તે ભગવાન કે શું. જુવાનબાઈને ખભે હાથ મૂકીને ઉતર્યા, તે રખે કપટ હોય નહીં. પછી વિચારમાં ને વિચારમાં ગઢાળી ચાલી નીકળ્યા ને એક વર્ષ સુધી દર્શને આવ્યા નહીં. પછી મહારાજ કહે કે આંબો શેઠ કેમ દેખાતા નથી? ત્યારે સંતે કહ્યું જે દેહ મૂકી ગયા હશે. ત્યારે મહારાજ કહે અમે તેડવા ગયા નથી ને દેહ કોણ મુકાવે ને કોણ તેડી જાય, છતાં દેહ મૂક્યો હોય તો અહીં રસોઈ તો આવે. પછી ગઢાળીના એક હરિભક્ત સભામાં બેઠા હતા, તેણે કહ્યું જે મહારાજ આંબો શેઠ તો જીવે છે પણ તમારો અવગુણ આવ્યો છે તેથી દર્શને આવતા નથી. પછી મહારાજ મુક્તાન સ્વામીને કહે તમે ગઢાળીએ જાઓ અને આંબા શેઠને વાતો કરી અવગુણ કાઢો. પછી મુક્તાન સ્વામી ગઢાળી ગયા ને આંબા શેઠ આગળ મનુષ્ય ભાવ ને દિવ્ય ભાવ એક સમજવાની ઘણી વાતો કરી. તેમાં એક દ્રષ્ટાંત દીધું જે એક સાહુકાર હતો, તેને એક દીકરી અને એક દીકરાની વહુ, બે 12-12 વર્ષના તેવ તેવડા હતા. તેમણે પોતા જેવડી રમવાની ઢીંગલી ચિત્રાની કરી, તેને ઘરેણા લુગડા પહેરાવી લાજ કઢાવી મેડી ઉપર એક ખૂણે ઊભી રાખી. બહાર કામે ગયા. તે શેઠ મેડીએ ચોપડા લેવા ચડ્યા ત્યાં વહુને દીઠા એટલે ખોખર્યા, પણ વહુ તો હેઠે ન ઉતર્યા ને શેઠ દાદરે ઊભા રહી રહ્યા. ત્યારે શેઠાણી કહે કેમ દાદરે ઊભા છો? ત્યારે શેઠ કહે વહુ મેડી ઉપર એકલા છે તે મેં કેમ જવાય? ત્યારે શેઠાણી કહે વહુ તો બહાર ગયા છે. ત્યારે શેઠ કહે ઉપર લાજ કાઢીને ઊભા છે તે મેં નજરે જોયું, તોય બહાર ગયાનું કેમ કહો છો? એટલે શેઠાણી મેડી પર ચડ્યા ત્યાં તો ઢીંગલી દીઠી, એટલે શેઠને કહે તો ચિત્રાની ઢીંગલી રમવા સારું કરી છે તે ઊભી છે, માટે જાઓ. પછી શેઠ ચોપડા લઈ આવ્યા અને સંશય ટળી ગયો. તે મૂળ પ્રકૃતિ પુરુષથી લઈને જગતના તમામ જીવ પ્રાણી માત્રને સ્ત્રી જાતિમાં મોહ છે, પણ મહારાજની દ્રષ્ટિમાં તો સર્વે આકાર ચિત્રાની ઢીંગલી જેવા છે, તેમાં શું મોહ પામે? મહારાજના મોટા સંતને પણ માઈક આકારને વિશે મોહ થતો નથી, તો મહારાજને વિશે કેમ સંભવે? મહારાજ તો એ પંચભૂતના પાંચ પરુથી ભરેલ ને ચામડેથી મઢેલ હાડકાના દેહ સામું જોતા જ નથી. એકવાર પંચાળામાં મહારાજે અદીબા સ્ત્રી છે એમ ધારી સામું જોયું તો મહારાજને ઉલક થઈ ને સ્ત્રીની ગંધ આવે છે એમ કઈ અન્ન પાણી પણ લીધું નહીં. તે વાત શું ભૂલી ગયા? એ તો આપણામાં એ દોષ છે ને સ્ત્રીને વિશે મોહ છે, તેથી ભગવાનને વિશે દોષ કલ્પીએ છીએ, પણ ભગવાન તો નિર્દોષ છે એમ વાતે કરીને સંશય ટાળ્યો. પછી આંબો શેઠ મહારાજના દર્શને આવ્યા.
પુરુષોત્તમ બોલ્યા પ્રીતે.
પ્રકરણ 20. ત્યાગી સાધુ. સારંગપુરમાં ફૂલદોલ પર સંતોના મંડળ આવવા લાગ્યા. શ્રીહરિ સંતોને કહે, અમારે સંતથી કોઈ અધિક નથી. કેટલાક સંતો વિવિધ ગ્રંથ ભણે છે, પણ પ્રથમ સંતનો ગુણ શીખીને ભણવા લખવાનું શીખવું. સંતની વાત શીખે પણ અંતરમાં ભગવાન વિના બીજો વિચાર રાખે તો તે હરિનો ચોર છે. મોટા સંત હિત લાવીને તેને વાત કહે પણ એ છેટે રહે છે. તો પણ સંતની રીત જીવને સુધારવાની છે. તે તેની પાસે જઈને શિખામણ દે છે, પરંતુ તે ઉલટી કરી નાખે છે. ગમે તેટલું જતન કરે તો પણ તેની મતિ સવળી થતી નથી ને મનધાર્યું કરે છે. પછી સંતનો શો વાંક? સત્પુરુષ આકાશ જેવા છે ને સાધુ હરિજન વાદળ જેવા છે. તે વાદળ જેવા જનની એક સ્થિતિ રહેતી નથી, આવજા કરે છે. એક સ્થિતિ બંધાય નહીં ત્યાં સુધી ક્યારેય વિશ્વાસ ન આવે. માટે એવા હરિજન કે સાધુને ભણાવવો નહીં, તેને રાખવો જ નહીં. જો રાખશો તો પાછળથી અમને સંભાળશો. જેને શિષ્યનો લોભ હશે તે અમારા વચનનો અનાદર કરીને પણ તેને રાખશે. સાધુ નિર્લોભી ત્યારે જ કહેવાય કે જ્યારે શિષ્યનો પણ લોભ ન રહે. મુક્ત મુનિ અને બ્રહ્મ મુનિ બંને સંત શિરોમણી છે, છતાં શિષ્યનો લોભ જ્યારે કર્યો તો પરસ્પરનું હેત તૂટ્યું, અમી દૂર થયું. એ અલૌકિક હેત ન કહેવાય. મુક્ત મુનિ બ્રહ્મ મુનિહી શિરોમણી સંત દોઉ, લોભન રખત હે જાહી લગ શિષ્ય હિ કો જો સોઉ. શિષ્ય કો લોભ જબ કર લીન પરસ્પર હિતહી જે હ, અમી દૂર તબહી હોવહી સો અલૌકિક હિત નહી તે હ. સારંગપુરમાં શ્રીહરિ સંતોને કહે, કૌપિન અને તુંબડાનું જતન જેટલું થાય છે તેટલું ભગવાનનું જતન થતું નથી. દેહમાં આસક્તિ છે તેવી ભગવાનમાં થતી નથી. આવો અવિવેક સાધુને રહી જાય છે, જે વારંવાર મોક્ષમાં વિઘ્ન કરે છે. પદાર્થમાં છે એવું મમત્વ ભગવાનમાં કરવું, એ વાતમાં વેદ, શાસ્ત્ર અને અનંત ગ્રંથો સમાઈ ગયા. કુંડળમાં શ્રીહરિએ સંતોને વાત કરતા કહ્યું, સંતો, અમારી મરજી પ્રમાણે તમારે વર્તવું. અમારા કહેવા પ્રમાણે તમે વ્રત ધારણ કર્યા, તેથી અમે પ્રસન્ન થયા છીએ. હવે જમાડીએ છીએ તો જમો. રસોઈમાં સાકર, ઘી, ગોળ કોઈ લાવે તો લેવું નહીં, પણ જોળીમાં જે કંઈ આવે તે જમવું. જોળીના અન્નના ગોળા વાળીને જમવા. જોળી વિના દૂધ, દહીં, ફળ વગેરે વસ્તુ આવે તે ખાવી નહીં. આખો દિવસ અને રાત અનિયમિત ખાધા કરવું તે પશુનો નિયમ ગણાય. ખાઈને કથા વાર્તા કર્યા વિના સૂવું નહીં. પશુ, પંખી વગેરે અજ્ઞાની જીવો પણ દિવસે સૂતા નથી. ભૂમિનું રાજ્ય કરતા હોય તે પણ દિવસે સૂતા નથી. જો સૂએ ને કેફ વ્યસન કરે તો રાજ્ય નાશ પામે. રાજા કરતા પણ ગુરુ અને સંતો અધિક કહેવાય, કારણ કે રાજા પણ તેમને પૂજ્ય માને. ગુરુમાં ગુરુના લક્ષણ હોય તો ગુરુ, અને સંતમાં સંતના લક્ષણ હોય તો સંત, નહીં તો ત્યાગી થયે શું વળ્યું. ગઢપુરમાં શ્રીહરિએ મોટેરા સંતોને બોલાવીને ત્યાગીના ધર્મો કહેતા કહ્યું, શાસ્ત્રોમાં ત્યાગી અને ગૃહસ્થના ધર્મો પૃથક પૃથક નિરૂપ્યા છે. તેમાં વૈષ્ણવ ત્યાગી માટે ધન સ્ત્રીનો ત્યાગ અવશ્ય રાખવા જણાવ્યું છે. ધન સ્ત્રી, ઘર પરિવાર, દેહ અને દેહના સંબંધીનો ત્યાગ રાખે ને પોતાનું વાહન ન રાખે, પોતાના માટે આશ્રમ મઠ ન બાંધે. આ નિયમોમાંથી છૂટ લે તો તેને ત્યાગના માર્ગથી ભ્રષ્ટ થયો જાણવો, એ પછી ભગવાનનો રહેતો નથી. ત્યાગી થઈને ગામ ગરાસ રાખે, બાગ બગીચા નિજ અર્થે કરાવે, નાનું સરખું પણ વ્યસન રાખે અને જેટલા કંઈ શસ્ત્ર કહેવાય છે તેમાંથી એક પણ શસ્ત્ર રાખે, કેફ કરનારી વસ્તુ અંગીકાર કરે, મુખથી ગાળ બોલે, એ અમારો સાધુ નથી. વળી અમે આપેલા નિર્લોભ, નિર્માન, નિષ્કામ, નિસ્નેહ, નિસ્વાદ એ પંચવ્રત નિયમ જેને ન હોય, ભગવાનને આધીન નહીં પરંતુ ઇન્દ્રિયોને આધીન વર્તે, જેને ભગવાનના કથા કીર્તન, ધ્યાન ભજન, સ્મરણ ન હોય, ભગવાનને નિરાકાર કહે એવા ભેખ પાખંડી છે. તોફાની, ફેલી, ઢોંગી, કિમિયાગર, મંત્ર જંત્ર કરનાર એવા લોકોને સાધુ કહેવાય નહીં. તેને રાજા જેલમાં રાખે તો પણ તેને દોષ લાગે નહીં.
પ્રગટ ગુરુ હરિહરિ પ્રસાદ સ્વામી મહારાજની જય.
રામ સ્વામી મહારાજની જય. યોગી શતાબ્દી મહોત્સવની જય. તારીખ 9-10-90 રજત દીક્ષા મહોત્સવ. મંગલ પ્રવચન. આશીષ પ્રદાન પરમ પૂજ્ય સ્વામીજી.
શ્રીમદ સદગુણ શાલિનમ ચિરચિરી વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવે સાક્ષર મુક્ત કોટિ સુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયમ શ્રીપુરસોત્તમમ મુનિવરૈ વેદાધિગીતમ વિભોમ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજાનંદમ ચ વંદే સદા વાણી અમૃતથી ભરી મધુસમી સંજીવની લોકમાં દ્રષ્ટિમાં ભરી દિવ્યતા નિરખતા સુદિવ્ય ભક્તો બધા હૈયે હેત ભર્યું મીઠું જનની સુને હાસ્ય મુખે વશું તે શ્રી જ્ઞાનજી યોગી રાજ ગુરુને નિત્યે નમઃ.
ખાનદાન મા બાપના દીકરાઓ ખાનદાન હોવા જોઈએ. આપણને આપણા માવતરની અથવા કુળનું અથવા આપણા સગા સંબંધીનું સમાન હોવું જોઈએ. માન અનંત પ્રકારનું છે, સમાન કોક ચીજ જુદી છે. ખરેખર હૈયાને વિશે નથી. તમારા માવતરનું, તમારા કુળનું, તમારા શરીરનું, તમારા સ્વરૂપનું, તમારા સમાજનું, તમારા સગા સંબંધીનું, તમારા માવતરની ખાનદાનીનું, માવતરના ખમીરનું, માવતરની પ્રચંડ તાકાતનું, તમારી ચેતનાને વિશે કંઈક જાન પણ હોવું જોઈએ. આપના માવતરે આપણી પાસે કોઈ અપેક્ષા રાખી છે? માવતરનો થોડો મહિમા હું સાંજે કહેવાનો છું. ભગવાન અને સંતના યોગમાં આવ્યા પછી કામાદિકનું અસ્તિત્વ છે જ નહીં, અથવા એની બીજી સાઈડ છે નિર્માણીપણે સહજ કેવી રીતે વર્તાય. બંને પ્રશ્નનું એનાલિસિસ રાત્રે સાંજના કરવાનો છું. અત્યારે પ્રભુએ જ્યારે આપણને પોતાના માન્યા છે ત્યારે, પ્રભુ જ્યારે આપણી તરફ આપણી પાસેથી કોઈ અપેક્ષા રાખતા હોય ત્યારે આપણી કોઈક ફરજ છે. મધ્યનું 45 વચના દેવું એક વચના છે, એક દર્દનું છે, કોઈ પ્રીતિનું છે, એક વોર્નિંગનું બી છે. ત્રણેય ગુણનો એક સમન્વય છે. હું તમે એને સમજાવું છું. હું બેંગ્લોર ગયો, મેં આ વખતે સારી રીતે બાબાના પુસ્તકનો વચનાદનો અભ્યાસ કર્યો ખરો. મને સંકલ્પ બી ઉઠ્યો, બિચારા સંતોને કાંઈ ખબર નથી. જ્યારે જ્યારે હરિદ્વારમાં રાત્રિ રોકાવાનો છું ત્યારે જ્યારે રહીશ ત્યારે સવારના પહોરમાં 8-9 એક વચનાદનો સમજાવવાનો છું જ. પ્રભુએ આપણા માટે કેટલી કરુણાપૂર્વક કરુણા નિધિએ કરુણા વહેવડાવીને કોઈક સુંદર સચોટ માર્ગદર્શન આપીને આપણામાં એક અદભુત વિશ્વાસ મૂકીને મફતમાં જે મોજ આપવાનો સંકલ્પ ભગવાન સ્વામિનારાયણે કર્યો છે એ વચનાવાદથી હું તમને સમજાવીશ. અગાધ જ્ઞાન, કલ્પનાતીત શાસ્ત્ર ભૂલી ચૂકીએ, જાણે જાણે સમજાય જાય જીવન ધન્ય થઈ જાય. મધ્યના 45 પ્રભુએ કહ્યું. આમ તો એમને પોતાના માન્યા છે, પણ જીભ પકડીને એટલા માટે બોલે છે કે તમે મારા છો પણ જલ્દી થાવ, તમે મને સમજો, તમે ખોવાઈ ગયેલા ચૈતન્યો છો, મારામાં વિશ્વાસ રાખીને પડ્યા રહો, અનંતકાળથી ખોવાઈ ગયા છો એ પ્રકૃતિ અને પુરુષના પાસમાં. 21-24 તત્વોમાં તમારી ચેતના વિચારી ગુંજવાતી જ રહી, ગુંજવાતી જ રહી. મેં ગઈકાલે જ વાત કરી, મહારાજે છેલ્લાના 31 કે 32 ના વતનાદમાં લખ્યું છે, કરોડો જન્મથી એક પંચ વિષયનું નારકી સુખ ભોગવ્યા સિવાય આપણે કાંઈ કર્યું નથી. પ્રભુએ એટલું ધીમે રહીને મીઠાશથી આપણને સમજાવ્યું છે, પંચ વિષયનું નારકી સુખ. આજે માનવ જીવન અને એનિમલ લાઈફ, પશુ જીવનમાં કોઈ ફેર નથી. હડાહડ કળિયુગમાં જ્યારે બેઠા છે ત્યારે વ્યક્તિનું જીવન કળિયુગના ગંદા પ્રવાહને લઈને માનવીની ઉતરતી કક્ષા પશુતા અને પશુઓની નીચી કક્ષા એમ્પુરી તરફ દુનિયાની 500 કરોડની જનતા થોડે વત્તે અંશે બિચારી ઘૂસી રહી છે. જગતનું જે થવાનું હોય તે થાય. આપણને મહારાજનો સ્વામીનો ગુણાતીત પુરુષનો યોગ થયો. ગુણાતીત પુરુષ એટલે જ અક્ષર પુરુષોત્તમ મહારાજ. નોંધી લેજો ડાયરી, બીજે તમારા બુદ્ધિના વિતંડા વાત બંધ કરી દેવાના. મારા એના માટે આખું એક ચેપ્ટર એક કલાક લેવું છે. અક્ષરને પુરુષોત્તમનું સ્વરૂપ જ મેન્સ ગુણાતીત. એ વાત બી તમને હું સમજાવવાનો છું, પણ પ્રભુની વોર્નિંગ એની કરુણા એના દર્દને 10-15 લીટી જે પ્રભુ બોલ્યા આપણે એનો વિચાર કરી લઈએ. ખરેખર બુદ્ધિશાળી છોકરો હોય, વિદ્યાર્થી હોય, આવા સૂત્રોને નિરંતર ધ્યાન રાખે.
આત્મીય સમાજની જય જય જય.